તારીખ 15/11/1992 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 68
એક પ્રદેશ માં બીજા પ્રદેશ નો અવગાહન ન થાય તો આખા આત્મા નો આકાર કેટલો થાય? 14 બ્રહ્માંડ જેટલો થાય, લોક સંસ્થાન જેટલો. પણ જેટલું છે શરીર નાનું, 14 બ્રહ્માંડ છે, એટલું એક પ્રદેશ માં બીજા પ્રદેશ નો અવગાહન થાય. જેમાં રબર છે, રબર ને તમે ખેંચો તો એમાં કઈ આવી ગયું તો મોટું થઈ ગયું કે નહીં? પણ પરમાણુ પરમાણુ વચ્ચેની જે જગ્યા ઘન ઘનિષ્ઠ પણ હોય એ ઓછું થાય છે. જે રબરના ની અંદર જેટલા પાર્ટિકલ્સ છે, એ પાર્ટિકલ્સ છે એ બહુ નજીક નજીક છે, એનો ક્ષેત્ર નાનો દેખાય છે. એને જ્યારે કોઈ ખેંચે, ઇલેક્ટ્રિસિટી છે એની અંદર, ત્યારે પાર્ટિકલ્સની વચ્ચે જગ્યા જે ઓછી હતી એ વધે છે. એમાં કોઈ ઉમેરો થતો નથી અને કે ઘટવું થતું નથી, વજન વધતું નથી કે વજન ઘટતું નથી, પણ આકારમાં ફરક પડે છે. નાનું મોટું થાય છે અને મારી અંદર પણ એક પ્રદેશ બીજા પ્રદેશની અંદર ઉદાહરણ પામે છે, સ્થાન પામે છે. એ પોતાના સ્થાનમાંથી એકબીજાના સ્થાનમાં જાય ત્યારે આકાર નાનો થઈ જાય. એ ઘટીને કેટલો થાય? આ એકેન્દ્રિય જીવ છે, અંદરના અસંખ્યાતમાં ભાગમાં કે છે કે આ 100 ના પોઈન્ટ જેટલું શરીર થઈ જાય, છેલ્લું એક પરમાણુ જેટલું એકેન્દ્રિય ત્યાંથી માંડીને મોટામાં મોટા 1000 વજન સુધીના 3 ઇંચોના શરીર હોય છે, 1000 ના દુબળો થઈ જાય, જાડો થઈ જાય, નથી બનતો એક જ ગૌમાં. 5 વર્ષ પહેલા જોઈએ તો ઓળખતા ન હોય, તો ઓળખાતા નથી. કાંઈ એટલો દુબળો થઈ ગયો, કાંઈ એટલો જાડો થઈ ગયો શરીરમાં. એટલા આત્માના પ્રદેશો પણ એટલા સંકોચ વિસ્તાર સાથે સાથે થાય છે. બસ સંકોચ વિસ્તાર જ છે. આમાં તો ભૂતગોળની વધઘટ થાય છે, શરીરમાં તો નવા પરમાણુ આવે છે અથવા જાય છે, ઘટે છે, ત્યારે વજન વધે છે, વજન ઘટે છે. કેમ કે એનામાં તો સ્પર્શનું છે એટલે વજન થાય છે. આત્માના પ્રદેશોમાં તો એટલા ને એટલા પ્રદેશો રબરની જેમ છે, વધઘટ ન થાય ને છતાં સંકોચ વિસ્તાર થાય આકાર. શરીરને આકારને આત્માના આકારને નિમિત્તની ઊંચી સમજ છે. એને જે દેહ ધારણ કર્યો છે પૂર્વકર્મનો સાર, એ પ્રમાણે એનો આકાર રહેવા માટે એનો નિયમ છે, એટલે એ નિયતિ છે એની. જેટલું શરીર એ પ્રમાણે એનો આકાર છે, જેટલું શરીર વધે તો આકાર વધે, ઘટે તો આકાર ઘટે. નિયમ તો સીધા લેવા અત્યારે તો બીજો કઈ ખાસ નિયમ નથી હોતો. અત્યારે તો બરાબર એક્ઝેક્ટલી શરીર ના આકારે આકાર જ જોઈએ છે ને, ક્યાં નિયમ થાય છે? નખ તો ઠીક છે, પછી નખ છે વાળ છે તો નિર્જીવ જ ગણાય છે ને, ત્યાં તો જીવનું વ્યાપકું નથી એટલે કાપો તો એને કઈ અસર ન થાય, સ્પર્શ ન થાય.
મટર
નખવાળ તો ચામડી નું છે શરીર, નખવાળ તો જુદા પડી જાય છે, ચામડી છે દેહ મટાયેલો છે, એટલો આકાશ.
પોતાનું
શરીર જુદું છે, નિગોદિયા જીવ એકંદર શરીર જુદું છે. સ્પર્શેન્દ્રિયની જગ્યા આવે ત્યારે સ્પર્શ થાય, એ પૂગળ વગેરે જીવ નો નહીં. ભૌતિક દ્રષ્ટિએ ફંડામેન્ટલ પ્રિન્સિપલ જે છે સ્વલક્ષ્ય આત્માનો વિચાર કરવાની વાત કરી છે, પદ્ધતિ કેવી સરસ લીધી છે.
વચનો પણ અમુક ઉદ્દેશ થી જ લખાયેલા છે,
એ તો છે. કોઈ ને કઈ ને કઈ કહેવાનો ઉદ્દેશ તો હોય છે ને,
એક જ ઉદ્દેશ
ઉદ્દેશ પણ પ્રવૃત્તિ કરે છે. જીવ માત્ર નો ઉદ્દેશ સુખી થવાનો છે,
એટલે
સાચો રસ્તો ન મળે તો ખોટો રસ્તો પકડે છે.
જીવનનું કલ્યાણ કરવા માટે જ ઉદ્દેશ્ય થી લખાય.
એ કરુણા છે,
જે સુખ શાંતિમાં આવ્યા છે ત્યારે જગતના જીવનને દુઃખી જોડે છે, દયાનો ભાવ છે, કરુણાનો ભાવ છે, બીજા જીવો પણ સુખી થાય. પોતે જે ઉપાય સમજા છે એ ઉપાય બધાને સમજાવે, નિષ્પ્રભે એવું દેવું કઈ નથી. લેવા દેવાનો પ્રશ્ન જેમને સમાપ્ત થઈ ગયો છે, કેમ કે આત્મા લઈ દઈ શકે નહીં, કોઈનું કઈ લઈ શકે, કોઈ કઈ દઈ શકે, તો પોતાને કઈ દેવાનો પ્રશ્ન નથી, કોઈનું કઈ દેવાનો પ્રશ્ન નથી. વસ્તુ સ્થિતિની બહારમાં વિશે છે, માત્ર જે રસ્તે પોતે ચાલે છે એ રસ્તા ની આંગળી ચીંધે છે, ખાલી રસ્તાને દર્શાવે છે કે આ માર્ગે ચાલે, ચાલવું હોય ચાલે, ન ચાલવું હોય ન ચાલે. આગ્રહ પછી એમનો અર્થ થતો નથી. અનુભવ બહુ છે, પોતાને પણ અનુભવ છે પોતાનો, કે મને જ્ઞાને મળ્યા ત્યારે એ વખત મેં પણ ઉપેક્ષા કરી હતી, જેથી મેં ઉપેક્ષા ન કરી તેથી મને પત્તો લાગ્યો હતો. કોઈ ઉપેક્ષા કરશે કે હું એક દિવસ એવો જ હતો. બધા અનુભવ સરવાળો એવો છે કે ક્યાંય અસમાધાન નથી થતું, કે આ સત્યને કેમ સમજતા નથી, સત્યને કેમ સાંભળતા નથી, સત્યના માર્ગે કેમ આવતા નથી, ક્યાંય અસમાધાન નથી થતું. પોતે પણ એવો જ ચાલ્યો છે એક વાર, એટલે બીજાને હોનહાર હોનહાર ઉપર છોડી દે છે. વિજ્ઞાનીને સત્ય મળ્યું છે, સત્યની ઉપલબ્ધિ થઈ છે, છતાં સત્યનો આગ્રહ નથી. લેવા દેવાનો પ્રશ્ન નથી. બધા જીવો સુખી થાવ એવી ભાવના ભાવે છે, બધા જ સુખી થાવ આ માટે કોઈ સુખી થવું જોઈએ, ન થાય તો સારું એ કામ છે. પણ વસ્તુ સ્થિતિ તો એવી નથી બધા સુખી થઈ જાય, એ વસ્તુ સ્થિતિ નથી. ત્રણેય કાળ સંસાર ચાલવાનો છે, સંસારમાં જેવો દુઃખી છે એ ત્રણેય કાળ પરિસ્થિતિ રહેવાની છે, સંખ્યા બહુ મોટી છે. મોક્ષ માર્ગમાં આવનારા, મોક્ષને પામનારા તો બહુ અલ્પ જેવું હશે, અને છ મહિનામાં 608 એક મહિનાનો એક જ છે ને એમ સમજો ને, આખા બધા ક્ષેત્રનો માવેલી ક્ષેત્રનો બધા
ક્ષેત્રો
એક મહિનાના 100 થી એક દિવસના 3 થયા ને એવરેજ. પણ કેટલા અસંખ્ય મનુષ્યોમાંથી જીવો તો અનંતા છે, એમાં મનુષ્યની સંખ્યા અસંખ્યની છે. એ અસંખ્ય મનુષ્યો માટે રોજના 3 બધા મનુષ્ય આવી ગયા, 10-10 મહાદેવ પૂર્વના અને કર્મોના આ બાકીના કર્મભૂમિને આવી જાય, અર્થ ક્ષેત્ર મહાવિધિ ક્ષેત્ર, પરત ક્ષેત્ર, બીજું છે ભૈરવ ક્ષેત્ર, એ બધા મનુષ્ય આવી જાય ત્રણેય ક્ષેત્રોના. એ બધા મનુષ્ય માટે 6 મહિનામાં 6-7 મહિનાએવરેજ નહીં, રેગ્યુલરલી નહીં, એવરેજ. અનંતા જીવોમાંથી મનુષ્યો અસંખ્યાત, મનુષ્યોમાંથી મોક્ષને પામનારા આટલા. અત્યારે તો ચિરબંધ થઈ ગયો. એટલે જોયું સંસાર થોડે કાલે ચાલવા, કોઈ કાળે અહીંથી ખલાસ થાય એવું કઈ.
કરુણા તો
કરુણા કેટલી મોટી છે, બે ભાગ ભાગ નથી. એટલે કૃપાળુદેવ લખ્યું કે હે વિતરાગ દેવ, આ સ્તુતિ કરે છે માટે મારો ભક્ત છે એવું આપે કદી જોયું નથી. આ મારી સ્તુતિ કરે છે માટે મારો ભક્ત છે, અને આ મારી સ્તુતિ નથી કરતો માટે મારો ભક્ત નથી એવું આપે કદી જોયું નથી. એટલે ભેદ નથી પાડ્યા. આપણે કરુણા કરીએ ત્યારે બધા ઉપર કરવા, બધા જીવનમાં એટલી વિશાળતા નથી.
સંબોધન કેવા કેવા ગજબ કર્યા છે. વિઝન એટલું બધું ક્લિયર થઈ ગયું હોય, વિઝન એટલું ક્લિયર થઈ ગયું કે અમુકે કોઈ છોકરો પડી જવાનો આપણે દેખાય પડી જશે, નહીં તો શું થાય આપણે કહ્યું કે બધું વેવા પડી જશે એમ મજા નહીં એટલી ક્લેરિટી થઈ.
નિર્મળ જ્ઞાન થાય છે ઉપાસનાને લઈને. જેટલા જેટલા વિકાર ને વિભાવ છૂટતા જાય છે એટલી મલિનતા ને અપવિત્રતા છૂટતી જાય છે, એટલી નિર્મળતા મહાવેગમ શરણમ વ્રજ, મારા એકલાના શરણે તો આવો. મહાવેગમ શરણમ વ્રજ સંસ્કૃતમાં છે ને શ્લોક બધા ગીતા શ્રી કૃષ્ણના મુખેથી. હું તને છોડાવીશ, અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુત. કઈ ચિંતા કરવા, મા સુત કઈ તારે ચિંતા કરવાની જરૂર નથી. હું તને બધેથી છોડાવીશ, મામ એકમ શરણમ વ્રજ, એકલા મારા શરણે આવી જાય.
અગિયારમું આશ્ચર્ય કીધું છે, બધી વાત આવી ગઈ. હોવા છતાં ખૂબ લક્ષણે જીવો જોઈએ સાચું
જગત
નો
યુનિક હોય છે એનો જેનો ચોટો ન જડે એને આશ્ચર્યકારક બતાવે છે. કેવા જગત માં દસ આશ્ચર્ય હોય તો આ અગિયારમું આશ્ચર્ય છે. સંતોષ મળ્યા છતાં આત્મકલ્યાણ ના સાહિત્ય દરિદ્રી એરિયો ધર્મ દરિદ્રતા જેને કહે છે
ઓળખાણ ના વખત માં ભાષણ ના વખત માં સુખ ખ્યાલ માં આવી જાય છે એટલે જ પુરુષાર્થ ઉપડે છે. સુખને જોવે અને સુખ તરફનો પુરુષાર્થ ન ઉપડે એવું બને, ન ઉપડે એવું તો ન બને, પણ સુખ તરફના પુરુષાર્થને પોતે ન રોકી શકે. જ્યાં સુખ પાસે એ બાજુના પુરુષાર્થને ન પરદ્રવ્ય રોકી શકે કે ન સ્વદ્રવ્ય રોકી શકે, એટલો પરિણામ ધર્મ છે. એ તો સ્વરૂપ ભાવભાષણમાં સુખ પાસે છે એટલે જ પુરુષાર્થ ઉત્પન્ન થાય છે અને કાર્યસિદ્ધિ પણ થઈ જાય છે. સુપૃત છે, સુપૃત છે, જો અવલોકન થાય તો સુપૃત દેખાય. સુપૃત નથી ને સુપૃત જેવું છે એમ નથી. સુપૃત છે, આગળતા રહીત જ છે, પણ જોવાનું એટલું, જોનાર એટલો તૈયાર થાય ત્યારે જે છે એ દેખાય છે. જોવામાં તૈયારી થવામાં શું છે કે એક તો દર્શનને લઈને ભ્રાંતિ છે કે દુઃખ સુખ દેખાય છે અને સુખ દેખાતો નથી. ચારિત્ર મોહને લઈને મલિનતા છે, દર્શન મોહને કારણે જ્ઞાનમાં ભ્રાંતિ છે અને ચારિત્ર મોહને લઈને જ્ઞાનમાં મલિનતા છે. નિમિત્ત નિમિત્ત સંબંધ આ જે મોહની અસર જ્ઞાન ઉપર છે એ સ્વરૂપ ભાવના અને સ્વરૂપ ભાવનાના અવલોકનને કારણે ગળી જાય છે. એટલે જે સુખ સ્વરૂપ છે એ સુખ સ્વરૂપ જણાય છે, પાસે છે એમ છે.
મૂલ્યાંકન કરતી વખતે જ્ઞાન સુખ સ્વરૂપ છે એવું મૂલ્યાંકન,
મૂલ્યાંકન તો એક તો જ્યારે સત્પુરુષના વચનથી આવવું જોઈએ અને પછી ભાષણથી આવે. પહેલું મૂલ્યાંકન તો પોતાને સત્પુરુષ પ્રત્યેની આસ્થાથી આવે છે. જો સત્પુરુષ ઓળખાય તો બીજી જ વાત છે,
નેત્ર છે અને સત્પુરુષ પ્રત્યે વિશ્વાસ છે એને લઈને પણ મૂલ્યાંકન થઈ શકે છે. અને એમના વચનોમાં ન્યાય છે, એ તો બધું છે, એવું નથી કે અંધવિશ્વાસ મૂકે છે. સમજણ તો છે, વિચારીને મૂલ્ય કરે. બે વાત થઈ, પોતાનો વિચારણા અને સત્પુરુષ પ્રત્યેનો વિશ્વાસ, બે વાત ભેગી થાય છે એટલે મૂલ્યાંકન થાય છે. મૂલ્યાંકન થાય છે એટલે અભિપ્રાય છે એ ઘડાય છે, વજન વધે છે આ વિષયનું. બીજી બાજુનું વજન ઘટી જાય છે, બીજો અભિપ્રાય નબળો પડી જાય છે, એ રીતે કામ આગળ ચાલે છે. પ્રયોજન તો સુખ નો છે, જ્ઞાન નું રૂપ પણ સુખ જ છે. એક ગુણ ની પર્યાય ને અનંત ગુણ નું રૂપ છે, એમાં સુખ ગુણ નું રૂપ છે જ્ઞાન ને. આમાં તો શું છે કે સરનામું મળે તો આપણે પહોંચી જઈએ, એના જેવી વાત છે. એમ જ્ઞાન સુખરૂપ છે, એમાં એ સુખ ને ખાણનું સરનામું મળી ગયું ત્યાં, પછી તમારે ચાલવા માંડે એ દિશામાં. એમ છે એટલે ઓલો વિશ્વાસ ઉઠ્યો નથી કે મળો પડ્યો નથી. વિશ્વાસ તો જીવ કરે છે, ક્યાંય નથી કરતો. વિશ્વાસ કર્યા વગર નો રહે છે એ તો પરિસ્થિતિ નથી, પણ જ્યાં સુખ નો વિશ્વાસ છે ત્યાં તો પરિણામ લાગી જ જાય છે. રોકી શકાય છે ક્યાં પરિણામ નથી, ઉપયોગ ચાલ્યો જ જાય ત્યાં. ઉપયોગને પોતે ન રોકી
શકે
છે, ઠેકાણું નથી, પાયો નથી કોઈ. પાયા વગર રેતીનું જંતર છે તો રેતી મારશે, પાયો ખોદ્યા વગર નથી. એટલે તો ઓક્ષતા દ્રવલિંગી પર્યંત કરે છે, તો બીજા ભૂમમાં તો ખલાસ થઈ જાય છે, દેવલોકમાં જાય એટલે ખલાસ. પ્રવૃત્તિ કરે છે એટલે એમ કેવાય કે અવસ્થા છે, કેવા પ્રવૃત્તિ, માટે એમાં કઈ દમ નથી. વિચાર હોવા છતાં વિચાર બળ કેમ પ્રવર્તતું નથી? પછી એમાં કલ્પના અનુકૂળતા ને પ્રતિકૂળતા ને બે પ્રકારે કલ્પના થાય છે. આજે ઠીક નથી, આ સારું નથી લાગતું, આ સારું લાગે છે, એવી કલ્પના થાય છે. પરના અસ્તિત્વને પોતાના અનુભવ કરે છે, એ અનુભવ છે. નિર્ણય તો ઉભો છે અને મિથ્યા અનુભવ ચાલે છે, એમ છે. પ્રવેશ ભાવ એ અનુભવની ભૂલ છે. સર્વ અનુભવ થી એવો અનુભવ ઘટે, સર્વ અનુભવ પુરુષાર્થ ચાલે તો અનુભવ છૂટી જાય. અસ્તિત્વ જ્ઞાનમાં સ્વીકારી લીધું છે, વેદી લીધું, અનુભવી લીધું, ન હોવા છતાં માટે મિથ્યા. કલ્પનનું અસ્તિત્વ જ્ઞાનમાં છે નહીં, આવ્યું પણ નથી, અને થોડા વખત પછી એની પ્રતીતિ પણ થાય છે કે નથી, હોય તો જાય ક્યાં, હોય તો પોતે રોકી લઈએ ત્યાં, એ પ્રશ્ન જ નથી. એટલે કોઈ પણ અનુભવને, મિથ્યા અનુભવને પોતે ટકાવી તો શકતો નથી, કેમ કે ત્યાં એનું અસ્તિત્વ જ નથી, તે કલ્પના જ હતી. મારાને પકડે તો હાથમાં કેવી રીતે આવે? કલ્પના દેવી ચીજ છે, તમારા જેવી છે. અવલોકન છે અનુભવની ભૂલ મટાડવાનો પ્રયત્નરૂપ અભ્યાસ છે.
જયારે
આને પોતાનું માની લે તો આ હું ગ્રહણ કરી શકું એ ભાવ ઉભો થાય છે. હવે જયારે આ શરીર ને જ હું નથી,
પછી રાગ નો બોલ તૂટી જાય, ત્યારે ભિન્નતા થાય, ત્યારે રાગ થાય પણ એનો બળ ન રહે. કેમ કે ભીન છું એટલે કરી શકતો નથી. ભિન્નતામાં એક વાત શું ઊભી થાય છે કે જો જુદો છું તો કરી શકતો નથી, છતાં વિકલ્પ તો આવે જ છે. જે સંસ્કાર પૂર્વનો છે એટલે વિકલ્પ આવશે, કામ કામ કરું, કરી શકતો નથી તો ઊભું થઈ જાય છે, હાજર થાય છે ભિન્નતાનો જ્ઞાન, એટલે બળ તૂટી જાય છે, વિકલ્પ રહે છે, વિકલ્પ નું બળ નથી રહેતું,
બળ તૂટે એ ફાયદો, બળ તૂટે એ ફાયદો
થાય છે, બળ તૂટે તો એનો અભાવ થવાનો પ્રસંગ આવે આગળ જતા, જ્યાં સુધી એનામાં બળ હોય ત્યાં સુધી તો જીવતું જ રહે ને, નવું લપડે એ મરે, એવું છે, નિર્બળ થાય મરે, બળવાનું એ મરે ક્યાં નહીં, રાગ છે એક વાત, રાગ બળ છે એ એના પ્રાણ છે, રાગમાં જે બળ છે એ રાગના પ્રાણ છે, પ્રાણ તું ખલાસ થયા પછી હું ખોટું રહ્યું એ તો ખલાસ થઈ જવા, એનાથી કોઈ કામ પછી જ્ઞાનીને બંધ નથી, એનું કારણ એમ કહ્યું એને બળ નથી ને, એટલે એ ખાલી ખોખું છે,
આત્માને પોતાપણે સ્વીકારી એટલે બધું સંબંધ જ તૂટી ગયો, આત્માને પોતાપણે સ્વીકાર્યો એટલે બહારમાં સંબંધ જ
છૂટી ગયો, કેવળ ચૈતન્ય સ્વરૂપ છું એટલે સર્વથા સર્વથી ભિન્ન છું, બસ ભિન્નતાથી પણ સ્વરૂપની ભાવના જ ભાવવામાં આવે છે એમ છે, અભિપ્રાય ફરી જાય છે એટલે એમાં ઘણું અલ્પત્વ થઈ જાય છે, હોય તો અને એકદમ શુદ્ધ પણ થઈ જાય છે, અનિત્ય ન પણ થાય, કદાચ થાય તો પણ અભિપ્રાય વિરુદ્ધ થાય તે નિષેધ થાય, અભિપ્રાય એકદમ બદલાય છે, જેને પૂર્ણ શુદ્ધિનો અભિપ્રાય છે એને અશુદ્ધિનો અભિપ્રાય તો નથી, પછી જે થાય છે એ દોષને દોષ જાણીને નિષેધે છે, થઈ જાય તો એટલે, પણ એ તો થઈ જાય છે, કરવું નથી, થઈ જાય છે, પછી જેટલું અવલોકન હોય એટલો ખ્યાલ આવે, અવલોકન શું છે, ઉપયોગને સૂક્ષ્મ કરે છે, જેટલું અવલોકન છે જેટલી ગુણની રુચિ છે એટલું જ્ઞાન સૂક્ષ્મ થાય છે, પછી સૂક્ષ્મ દોષો પણ જણાઈ જાય, જણાતા જાય, જે નહોતા જણાતા પછી જણાય, એમ મને છે, ઉપયોગ સ્થૂળ હોય ત્યાંથી તો તમને ઓછો જણાય, પણ રુચિને કારણે ઉપયોગ સૂક્ષ્મ થાય છે,
આપણે કોઈ ઇન્વેસ્ટિંગ તરીકે બનાવી એનું ખરીદ કરીને એમાં મજા આવે, તો એવો તો કોઈ વિચાર નથી,
એવો
તો કોઈ વિચાર નથી આવતો, મજા આવી ત્યારે આ બધું દોષ તો કેટલા બધા લાગે,
જાગૃતિ ની અંદર તો સિદ્ધું એમ આવે છે, જ્ઞાન ની આની જરૂર શું,
એક એક પ્રસંગે પહેલી વાત આવે છે જ્ઞાન જ્ઞાન ની જરૂર છે.
તો જરૂર વખત પાપ બંધાય આપ તો બધા
એટલે જરૂર નથી એમ એમ લાગવું જોઈએ. વિચાર જાગૃતિ હોય તો આવે, જાગૃતિ ન હોય તો એમ ચાલ્યો જાય. ચાલી જાય એટલે કઈ પાપ ન થાય એવું કઈ નથી. ચાલો થાય જેટલો પરપદાર્થ નો ગ્રહણ કરવાનો ભાવ છે, કોઈ પણ પરપદાર્થ નો ગ્રહણ કરવાનો ભાવ એને પાપનું પરિણામ કહ્યું છે. પછી થોડો હોય, વધારે હોય, નાનો હોય, મોટો હોય, પણ પરપદાર્થ ના ગ્રહણ કરવાનું પરિણામ ખુદ પાપ જ છે. એ મુનિરાજ ને આહાર નો ગ્રહણ નો ભાવ પાપમાં નથી જતો. કેમ કે એને એટલો બધો કષાયમન છે કે ફક્ત બાહ્ય સંયમના હેતુથી જ એ અલ્પ આહાર ગ્રહણ કરે છે. અને એમાં એમની શરતો ગણે છે. 46 દોષ રહિત આહાર હોય તો આહાર થાય મુનિને, એટલે સ્વરૂપ માલિન થઈ જાય, ઉપવાસ દિવસે ઉપવાસમાં ઉતરી જાય. એવું નથી કે એક ઘરે આહાર ન થયો એટલે બીજે ઘરે કરી દે. તો એક જગ્યાએ અંતરાય પડ્યો એટલે તે દિવસે ઉપવાસ થઈ જાય. ઉપવાસ થઈ જાય એટલે પરિણામ ન બગડે પણ આત્મામાં નિવાસ થઈ જાય એટલે એને ઉપવાસ કીધો છે. આહારના ત્યાગને ઉપવાસ શું કરવા કીધો? કે એ વખતે આત્મામાં વાસ થાય છે માટે એને ઉપવાસ કીધો છે. પછી રૂઢિગત અર્થ આપણે એમ કરીએ છીએ કે આહારનો ત્યાગ એના ઉપવાસ, ખરેખર એમ નથી. આહારની વૃત્તિ છૂટી ગઈને આત્મામાં વાસ થયો માટે ઉપવાસ. વિરાજને તો એટલી વૃત્તિ ખલાસ થાય કે જેમ તમને જેના પછી જમવાની વૃત્તિ ન રહે તેમ ધરાઈ રહ્યા, પાણી પી લીધું પછી જમવાની વૃત્તિ થાય છે કે ન થાય એમને ઉપવાસ પડે ત્યારે એટલી વૃત્તિ હોય છે. આહારની વૃત્તિ ખલાસ થાય છે એટલી બધી. એટલો સ્વરૂપનું અવલંબન વર્તે છે એટલે એમના અલ્પ આહારને અશુભ ભાવ નથી ગણ્યો, પાપ નથી ગણ્યો. એટલે પંચમ ગુણ સ્થાન સુધી જ્ઞાની હોય તો પણ એના પરિણામમાં પાપનું પરિણામ છે.
થોડીક આચરણની શુદ્ધિ જો હોય તો વિચારની શુદ્ધિ વહેલી આવે. આચરણમાં જો શુદ્ધિ હોય તો વિચારમાં વહેલી શુદ્ધિ આવે એવું થાય.
એનું આખું સાયન્સ જુદું છે. બાહ્યાચરણમાં એનું સિદ્ધાંત શું છે, એની સમજણ શું છે, એના ઉપર શુદ્ધિનો આધાર વધારે છે. કેવળ આચરણ ઉપર નથી, એને સંતાજ્ઞાન શું છે એ વખતે તપાસ કરવી, એની યથાર્થતા ઉપર શુદ્ધિનું મૂળ છે. મૂળમાં શુદ્ધિ ત્યાંથી શરૂ થાય છે, એકલા બાહ્યાચરણ ઉપર નથી.
એટલે અમલમાં મૂકવાની શરૂઆત કદાચ ખોટી જગ્યાથી કરવાનો વિચાર કરીએ છીએ તો અહીંથી જો શરૂઆત કરી હોય તો કદાચ શુદ્ધિથી વહેલી.
હા, એટલે શું છે કે જ્યાં પૂર્ણ શુદ્ધિનું ધ્યેય હોય છે ને ત્યાં દરેક પ્રસંગે જાગૃતિ આવે છે. એ વિચાર આવી જ જાય એની જરૂર શું? જ્ઞાનને આને શું જરૂર? આત્માને આને શું જરૂર? આ માટે શું તરત જ નિષેધ આવે છે. જાગૃતિ પર આધાર છે.
વિચાર મૂળથી જ હતું, વિચાર મૂળ બહુ આવતું નથી તો કદાચ પાયામાં એવી મોટી કઈ ભૂલ હોય અને એવો વિચાર કરવાની ટેવ નથી પડતી.
શું છે
પાયામાં આવે છે ત્યારે પછી બધી લાઈન યથાર્થ ચાલે છે. પૂર્ણ શક્તિનું લક્ષ્ય છે એટલે એ લક્ષ, લક્ષનો અર્થ જ ન છૂટે એનું નામ લક્ષ છે. નથી છૂટતું એ જાગૃતિ હોય તો જ ન છૂટે, એટલે એની સાથે જાગૃતિનું સીધું અનુસંધાન થઈ જાય છે. અને સ્વરૂપ પ્રાપ્તિની નિરંતરની ભાવના ચાલુ થઈ જાય છે. એ ભાવના એને અવલોકનમાં પ્રેરે છે. એ અવલોકનની પ્રેક્ટિસ વિજ્ઞાન સુધી લઈ જાય છે. એમ થાય છે એટલે પછી ભાવ ભાષણ પુરુષાર્થ નિષ્પૂર્ણ એને અનુભવ કુતું આવે છે.
ત્યાગ કરવાની જે હાટ કરીને કદાચ જો એ ત્યાગ કરવામાં આવે તો એનું ઊંધું
પરિણામ બગડે,
પરિણામ બગડે. આ ભેદ નથી સમજાતો, આ ભેદ નથી સમજાતો કે કઈ વસ્તુને સહેજે સહેજે મન થતું કેવું ને કઈ જગ્યાએ
ભાંજગઢમાં જવા કરતા જે યથાર્થ કાર્ય પદ્ધતિ છે એનો પ્રારંભ કરી દેવો શું ખોટો? કારણ કે એમાં જ્ઞાન ને વેરી રોકવું છે ને, તો એના બદલે અહીંયા સર કેમ ન રોકવો? જયારે એક પદ્ધતિનો આપણને ખ્યાલ નહોતો ત્યાં સુધી તો આપણે ગમે તેમાં ભાંગડે અત્યાર સુધી ચાલ્યા છે. પણ જયારે એક પદ્ધતિનો વિષય આપણે ચાલી ગયો છે, એક પદ્ધતિ નક્કી ચોકઆઉટ કરેલી છે, આ કાર્ય પદ્ધતિ તો આમ છે, ઇટ ઇઝ વર્સ સાયન્ટિફિક. જ્યારે એ પરિસ્થિતિ છે તો પછી બીજા હું કોણ માથું બાર ઉઠે? ઓટોમેટિક છે આ, સમજાવવું નહીં પડે તમને. અને નહીતર સમજવામાં કદાચ ન્યાય તમે સમજી લેશો પણ તમારા પરિણામમાં પ્રયોગ નહીં થાય. એ વખતે એનું સ્મરણ રહેવું મુશ્કેલ છે, ધારણાનું સ્મરણ પ્રયોગ વખતે રહેવું મુશ્કેલ છે. આપણે શું છે, ઘણું સમજીએ છીએ, ઘણી વાતો સમજ્યા છે, આપણે ત્યાં સ્વાધ્યાયનો વ્યવહાર છે, પણ કાર્યાન્વિત કેમ થતું નથી? કે વિસ્મરણ થઈ જાય છે. દેહના આત્મા ભિન્ન છે, ખાવા બેસે ત્યારે ભૂલી જઈએ. વિસ્મરણ કેમ થાય છે? જે વાત ધારણામાં છે એનું વિસ્મરણ કેમ થાય છે? કે પદ્ધતિ નથી, કોઈ વાત પકડી નથી, પદ્ધતિ સર ચાલતા નથી, એટલે ઠીક પડે એમ ચાલીએ છીએ, પછી એનો કોઈ ઉપયોગ ન થાય. એનું નિષ્ફળપણું જ થાય છે, તે વાત છે. નિષ્ફળપણું જ થાય, કામ તો કામની રીતે થાય, સેવો સેવાની રીતે થાય. બીજી રીતે કરવા જાય તો બગડે ત્રણે વાના બીજું. મહેનત બધે ને કામી લેવાની છે. પ્રકૃતિ વિરુદ્ધ મન કશાય હોય છે તો એને તીવ્ર પરિણામ થાય જ નહીં, તો પછી એ શું કરવા પ્રવૃત્તિ કરે? તો પ્રવૃત્તિ સહેજે નથી કરી શકે એવું, તો પછી એ પ્રતિજ્ઞા લઈ લે છે મારે તો આમ ઉતરેવું છે, તો એને કઈ વાંધો નથી આવતો. જેના પરિણામ તીવ્ર થાય છે અને પછી પરાણય રોકે છે, પરિણામ બગાડે છે.
તો કાં તો પ્રવૃત્તિ કરીને પરિણામ બગાડે, પ્રવૃત્તિ નહીં કરીને પરિણામ બગાડે. પરિણામ તો જ બગડવાના, એ બગડવાના, કેમ કે યોગ્યતા જ નથી એની. પ્રવૃત્તિ ન કરે એટલે પરિણામ ના બગડે એવું કઈ નથી, બગડે યોગ્યતા આધારિત છે. પરિણામ યથાર્થ રીતે સુધારવા જોઈએ. જ્યારે આપણે એક વિચાર કર્યો કે આપણે સન્માર્ગે જવું છે અને હું માર્ગે નથી જવું, એવો એક વિચાર કર્યો, ત્યારે સાથે સાથે એ વિચાર કરવો જોઈએ કે સન્માર્ગની કાર્ય પદ્ધતિ શું છે. ભૂતકાળને લઈને જે યોગ્યતા છે એ તો યોગ્યતા છે જ, પછી તીવ્ર કષાયની, મંદ કષાય જે હોય તે પ્રકૃતિગત રીતે. પણ ત્યારે સન્માર્ગે ચાલવું છે એમ નક્કી કર્યું ત્યારે એની પદ્ધતિ સમજી એની પદ્ધતિ સર ચાલવું એ વાત વિવેકવાળી છે. અને પદ્ધતિ સમજ્યા વગર એમને જ ચાલવું એ વાત કોઈ વિવેકવાળી નથી. માર્ગ જ પૂર્ણ નિર્દોષતાનો છે. યથાર્થતા એ મોક્ષની ભૂમિકાનો કરોડરજ્જુ છે, શરીરની કરોડરજ્જુ છે એ સાબિત હોય તો બધા અવયવો બરાબર ઇન ઓર્ડર કામ કરે. પણ એક જગ્યાએ કરોડરજ્જુમાં એક મણકામાં એક જગ્યાએ ગડબડ થાય એટલે એને રિફર્કેશન સીધી સીધી જગ્યાએ આવવા માંડે. એમાં યથાર્થતા છે એ મુમુક્ષુની આખી ભૂમિકાની કરોડરજ્જુ છે. પછી એના બધા મુમુક્ષુતાના જે પરિણામ અવયવરૂપ છે એ બધા સ્થિતિસ્થાપક રીતે યથાર્થપણે કામ કરશે. યથાર્થતા આવી જોઈએ, એ યથાર્થતા જ વિકાસ પામીને સમ્યક સ્વરૂપ પરિણમે છે. અથવા સમ્યકનું ગર્ભ યથાર્થતામાં છે, ત્યાંથી સમ્યક જન્મ છે. યથાર્થતા ઉપર વજન જે કઈ કરવું છે તે યથાર્થ કરવું છે. અયથાર્થ કઈ નથી કરવું. સમજણ પણ યથાર્થ, શ્રદ્ધા પણ યથાર્થ, આચરણ પણ યથાર્થ, પુરુષાર્થ પણ યથાર્થ, બધું યથાર્થતા આવી જોઈએ. એના માટે એક લાઈન ચોકઆઉટ કરી લેવી જોઈએ. એ બહુ બહુ વિચારને અત્યાર કરતું પ્રકરણ દેખ્યું છે. યથાર્થ દર્શન યથાર્થતા ઉપર દેખ્યું છે.
અત્યારે
નથી કરતા, ખોટું કરીએ છીએ. એ વખતે જે કરતા હતા
ત્યારે સહેજે કરતા હતા કે હઠથી કરતા હતા, બધા એક સરખા નથી કરતા. જે સમજણ વગર કરે છે એમાં કોઈને તો પ્રકૃતિ જો એવી મંદ હોય છે એ સહજ કરી શકે, એને કાંઈ આક્ષ ન કરવી પડે, એના પરિણામ ન બગડે. અને કોઈના પરિણામ બગડે તો કે નહીં, આ તો કરવું જ જોઈએ ને, આપણે પ્રથમ કરવો તો આટલું કરવું કે સહન શક્તિ આપણે આપણી હોવી જોઈએ એમ કરીને હટ કરે. તો જે સહેજે થતો તો એ અત્યારે કરવામાં એમાં સહેજે થતું હોય એને ન કરવું એવું અહીંયા કહેવામાં આવતું નથી, અને ન કરી શકાતું હોય તો હઠથી કરવું એવું પણ કહેવામાં આવતું નથી. એટલી વાત ચોક્કસ છે, સહેજે થતું હોય તો કરવું.
કારણ કે એમાં એ બધી જે ક્રિયાઓ કરતા એમાં એક વિચાર ક્રિયા કરતો, આપણને જે ક્રિયાઓ કરતા ને કે આપણે તો મોક્ષ માટે કરીએ છીએ એટલે એ વિચાર કઈ ઘૂંટાયા કરતો, હવે એ ઘૂંટાવો બંધ થઈ ગયો,
એટલે એમાં શું છે કે એ તો જે થઈ ગયું તે થઈ ગયું છે. હવે એક આપણને ખ્યાલ આવ્યો કે યથાર્થ રીતે ક્યાંથી શરૂઆત થાય છે, કઈ રીતે યથાર્થ રીતે શરૂઆત કરી દીધી. મોક્ષ નું ધ્યેય બાંધી લેવું છે, એ પહેલો કલ્પિત મોક્ષ હતો, હવે તો મોક્ષ કહેવાની જે શુદ્ધતા પરિપૂર્ણ શુદ્ધિ, એક પણ કેવો કોઈ પણ પ્રકારનો દોષ ન રહે, કોઈ પણ પ્રકારનો જાણો અજાણો અભિપ્રાયમાં એવી તૈયારીથી પડવું છે, તો પછી એમાં સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ઉભી થશે. એ જો ધ્યેય થઈ જાય તો, ધ્યેય નહીં થાય તો ક્યાંય વાત ઠેકાણે પડે એવું નથી. ધ્યેયવિહીન પ્રવૃત્તિ કોઈ પણ કરવામાં આવે તો એ ધ્યેયવિહીન પ્રવૃત્તિ છે, એ હવામાં ફાયરિંગ કરવાની વાત છે અંધારામાં. કારણ કે સામે કઈ દેખાતું નથી, કોના ઉપર છોડવું છે, ફાયરિંગ કરવું એમને અંધારામાં જ ફાયરિંગ છે. પહેલી વાત ધ્યેય બાંધવાની છે, ધ્યેય બાંધ્યા વગર તો બધું નિષ્ફળ જવાનું છે. ત્યારે કશાય મંદ કર્યો એથી કોઈ બહુ ગુણ થઈ ગયો નથી આત્માના, એટલે એ કોઈ એટલું મોટું કોઈ નુકસાન નથી થયું. પણ અહીંયા આવ્યા પછી જો આનો આવી સરસ આખી લાઈન દોરી છે અને પછી એને અનુસરવા માટે પોતે જો તૈયાર ન થાય તો એમ વિચારવું જોઈએ કે તેથી વ્રતકારને એટલી ક્રિયા જોર કરતા હતા, અત્યારે જોર હું કરવા નથી કરતા. સાચી ખોટી લાઈન લાઈન હાથમાં ખોટી હતી તો ખોટું જોર કરતા હતા, તો હાચી લાઈન મળ્યા પછી શું કરવા, એ જોર નથી કરતા. આપણે આત્માને પ્રશ્ન પૂછવો રહ્યો, તો પછી શું કરવા નથી કરતા, ત્યાં તો અંધારામાં તે કૂદકા માર્યા છે, અહીંયા અજવાળું થયું તો શું કરવા હાલતો નથી. જરા ચોખ્ખી દીવા જેવી વાત તો શું કરે, એવી રીતે વિચાર પોતાની શક્તિનો ઉપયોગ તો કરવો ભલે ત્યાં અણસમજીને શક્તિનો ઉપયોગ કરવાનો, અહીંયા તો સમજીને તો શક્તિનો ઉપયોગ કરવો.
એનો ખરાબર ઉતારો તેને વાવા તો પડે, હટ કરીને વાવા પડે તો એવું લાગ્યું તે કર્યો. પણ ક્યારે એક વાર અમને એની યથાર્થ સમજાય છે કે હવે આજે પીતે છે પીતે છે કે આવું કરવું છે આવું આવું કરવું છે, પણ ત્યારે એમાં જોવું જોઈએ કે આપણા વિચાર છે
તીવ્ર પરિણામ બગડતું હોય તો હટ કરવાની પણ છૂટ છે. જેમ કે 106 ડિગ્રી નો તાવ થયો હોય તો એને ઇન્જેક્શન કોઈ નુકસાન થાય એવું પણ દેવું જ જોઈએ, નહીતર એ વખતે પતી જાય બધું. એમ તો અમુક અમુક જગ્યાએ હટ કરવાની બી છૂટ છે,
કોઈ પણ જ્ઞાનીનો ઉપદેશ છે. તીવ્રમાં તીવ્ર પરિણામ બગડતા હોય તો હાથથી પણ પાછા વળશે. એકાંતે હાથ ન કરવી એવું પણ નથી, એનું પણ અપેક્ષા અને મર્યાદા છે પાછી.